તારીખ 28/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 29 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23
નિર્વિકલ આનંદ સ્વરૂપમાં એકાગ્રપણે લીન થઈને પરિણામ સ્થિર થાય, શુદ્ધ પરિણમન, નિર્દોષ પરિણમન, પવિત્ર પરિણમન હોવાથી એને સમયસાર કહેવામાં આવે છે. સમયસાર સ્વરૂપ જે પોતાની જાતમાં તે રૂપ પરિણમન થયું છે તેથી તેને સમયસાર કહે છે. આત્મ સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને, એટલે કે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરીને, નિર્વિકલ સ્વરૂપનો જ્યાં નિર્ણય થયો ત્યાં એ નિર્ણયનું બળ વધીને પરિણામને નિર્વિકલ્પ કરશે. વિકલ્પ છૂટી જાય, છોડવો પડે નહીં, પણ નિર્વિકલ્પ સ્વરૂપના જોરમાં વિકલ્પ છૂટી જાય પછી અનંત ગુણ સામર્થ્ય ભરપૂર એકનું રહ્યું જે બીજ શુદ્ધાત્મ તત્વ અનુભવમાં એકનું અનંત ગુણ સામર્થ્યથી ભરપૂર શુદ્ધાત્મ સ્વરૂપ રહ્યું તે જ સમયસાર છે, તે અનુભવ સમયસાર છે, એ વસ્તુ પણ સમયસાર છે. એને નમઃ સમયસાર આવ્યો ત્યાંથી શરૂ કર્યું. પ્રારંભમાં ટીકાકાર આચાર્ય મહારાજે મંગળી કે રીતે કર્યું છે કે નમઃ સમયસાર આવ્યો. આવું જે મારું સમયસાર સ્વરૂપ છે, દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ તે સમયસાર છે કે જે સ્વાનુભવમાં પ્રકાશમાન થાય છે. સ્વાનુભૂત્યા ચકાશતે, સ્વાનુભવ વડે જે પ્રકાશમાન થાય છે એ સ્વાનુભવને પણ અહીંયા સમયસાર કહેવામાં આવે છે. 143-44 ગાથામાં અનુભવને સમયસાર કહ્યો. એ રીતે અહીંયા સ્વાનુભૂતિનો મહિમા કરેલો છે. મહિમા યોગ્ય એવી જે સ્વાનુભવની અધ્યાત્મ પર્યાય એ મહિમાવંત છે અને એને સમયસાર કરીને એનો મહિમા કર્યો છે. 143માં એને પરમાત્મા પણ કહ્યો છે. પરમાત્મ સ્વરૂપ તદાકાર પરિણામ એને પરમાત્મા કહેવામાં આવે છે. સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. બે લાઈન જુદી જુદી છે. સંસારની લાઈન જુદી છે, ધર્મની લાઈન જુદી જુદી છે. સંસારમાં પુણ્યની મુખ્યતા થાય છે. સંસારી જીવો સંસારમાં પુણ્યની મહત્તા કરે છે. ધર્મના માર્ગમાં, ધર્મ માર્ગમાં પુણ્યની મહત્તા નથી, ત્યાં ગુણની પ્રધાનતા છે. સંસારમાં સંસારીઓ પુણ્યની પ્રધાનતા કરે છે, પુણ્યવાનની પ્રધાનતા કરે છે, પણ જ્ઞાનીઓ પુણ્ય કે પુણ્યવાનની પ્રધાનતા કરતા નથી. ગુરુદેવશ્રીનો દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. ગરીબમાં ગરીબ, સાધારણમાં સાધારણ, ઓછામાં ઓછા પુણ્યવંત વાળો, પુણ્યવાળો દેખાય, પણ જો અધ્યાત્મ તત્વની રુચિ હોય, બરાબર સમજણ હોય, તો એની પ્રશંસા કરે. મોટો શેઠિયો હોય, કરોડપતિ હોય, પણ સમજે નહીં, બરાબર રુચિ ન હોય, તો બરાબર એને ઠપકારે. આવે તો એ તે, ન આવે એનો પ્રશ્ન નથી, આવે એને પણ ઠપકારે. કેમ આવે છે પણ કાંઈ સમજતા નથી, એને કાંઈ સમજણ પડતી નથી. આમાં રસ બીજો લીધો હોય ને, એટલે એ માર્ગ જુદો છે. ધર્મમાં ગુણની પ્રધાનતા છે, ધર્મમાં ગુણની મુખ્યતા છે, નિર્દોષતાની મુખ્યતા છે. ધર્મ એવી ચીજ છે, એમાં પુણ્યની મહત્તા કરવામાં આવતી નથી, ગુણની મહત્તા કરવામાં આવે છે. અંજાઈ જવાય, સંસારમાં સંસારીઓ અંજાઈ જાય છે, જ્ઞાનીઓ અંજાતા નથી. જ્ઞાનીઓ પૈસા વાળાથી અંજાતા નથી. કઈ એને મહત્તા છોડવી, જો જ્ઞાનીઓ પુણ્યની મહત્તા નથી કરતા, તો પોતે પણ પુણ્યની મહત્તા છોડવી. જ્ઞાની થવું હોય તો સીધી વાત એ છે, એ સમજાવે છે ગુરુદેવ, એ સમજાવે છે કે સંસારમાં પુણ્યની પ્રધાનતા છે, ગુણની પ્રધાનતા નથી. સંસારમાં કોઈ ગુણવાન હોય તો એની કિંમત ન કરે, એને એની મુખ્યતા ન કરે. પૈસા વાળો હોય તો એની મુખ્યતા કરે, પણ ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતા નિષ્ફળપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. જ્ઞાનીને પુણ્યનો ઉદય હોઈ શકે, ચક્રવર્તી પણ જ્ઞાની હોઈ શકે, તો પણ તેનાથી દૂર રહીને આ બધું મારું છે એમ એના ધણી થતા નથી. પુણ્યના જે ફળ આવ્યા એના એ ધણી નથી થતા, એના સ્વામી નથી થતા. એટલે કે એમાં પોતાનો અધિકાર નથી રાખતા, નિષ્પ્રહ, એની સ્પૃહા નથી. આ હોય તો ઠીક, આ બધું હોય તો ઠીક, આ બધી અનુકૂળતાઓ રહે તો ઠીક, એવી સ્પૃહા જ્ઞાનીને નથી. પુણ્ય સંબંધિત, પુણ્યના ફળ સંબંધિત અનુકૂળતાઓ રહે તો ઠીક, એવી સ્પૃહા જ્ઞાનીને નથી. અજ્ઞાની એમાં તલ્લીન છે, તો એટલો તલ્લીન છે કે અત્યારે પુણ્ય હોય તો એમાં તલ્લીન છે, ને ભવિષ્યમાં પણ એ પુણ્યની ચિંતા કરે છે કે હવે ભવિષ્યમાં મારા સંયોગો આ જ પ્રમાણે આથી વધારે સારા થાય રહે, અને મને કોઈ પ્રતિકૂળતા ન આવે એની બધી વ્યવસ્થા કરતો જાઉં. એટલી સ્પૃહા પડી છે, વર્તમાન અને ભવિષ્ય એ બંનેની સ્પૃહામાં, બંનેની ચિંતામાં જીવને પોતાના હિતનો વિકલ્પ સૂચતો નથી, વિકલ્પ આવતો નથી, કાર્ય થતો નથી. હા, ધાર્મિક પ્રભાવના પુણ્યયુગથી થાય છે, પણ એની પ્રધાનતા મોક્ષ માર્ગમાં નથી. થાય થાય, અનંત જ્ઞાનીઓ એવા થયા કે જગતમાં કોઈએ એમને ઓળખા નહીં, અનંત એવા થયા, મોક્ષ માર્ગમાં આવ્યા, આગળ વધીને મોક્ષ પામી ગયા.
શું
ના, ઊંડે ઊંડે થાય તો એ જ્ઞાની નહીં, એનો નિષેધ આવે. એવો વિકલ્પ ચારિત્ર મોથી આવે તો એનો નિષેધ આવે. પણ એને સારું લાગે તો એના માને સંસારીમાં ફેર શું રહ્યો? પછી મોક્ષ માર્ગી માને સંસારીમાં શું ફેર રહ્યો? તો બે વાત જુદી જુદી છે. કોઈ જ્ઞાનીને પુણ્યનો ઉદય હોય, ઘણા એને જાણે, ઘણા એને માને, બહુમાન કરે. કોઈ જ્ઞાની એવા હોય એને કોઈ ન ઓળખે, કોઈ ન જાણે, અરે કોઈ એનું અપમાન પણ કરે, અડધૂત કરે, આયા નહીં આયા નહીં આયા, તમારું અહીંયા કામ નથી, ચાલ્યા જાય. તો એના ઉપર જ્ઞાની અજ્ઞાનીપણાનું મૂલ્ય જ્ઞાની કરતા નથી, અને આ વાત જે સમજે છે એ કરતા નથી. એની સમજમાં આ વાત આવે છે, કરતા એ રીતે એનું મૂલ્ય કરતા નથી. એટલે પુણ્યના અને પાપના સંયોગથી જ્ઞાનીનું માપ ન મૂકવું કે એનું મૂલ્યાંકન ન કરવું જોઈએ, એમ કહેવું. જ્ઞાની તો પોતાને પુણ્યનો ઉદય હોય તો પણ એ દૂર રહીને, નિષ્પ્રહ રહીને, એમાં પોતાનો અધિકાર નહીં સ્થાપીને જાણે છે પૂર્વ પુણ્યના યોગે આ બધા ગોઠા ગોઠવાણા છે, મારું એમાં કાંઈ કર્તવ્ય નથી, હું કાંઈ કરી શકું છું એ પ્રશ્ન જ નથી એની અંદર. પોતે કાંઈ કરી શકતો નથી એમ માને છે, અજ્ઞાનથી એમ માને છે અજ્ઞાની જી કે હું એ બધું કરી શકું છું, તેથી થાય છે, કરવાથી થાય છે, મારું કર્યું થાય છે. નિષ્પ્રહપણે જાણે છે, અપેક્ષા રાખીને નહીં, આશા રાખીને નહીં, આ ઠીક છે, આ રે તો સારું, એ નથી. ગમે તે પરિસ્થિતિમાં મારે મારું કાર્ય કરવું, એ તો આત્માર્થની દશામાં ઉપાડે જ એવી રીતે છે કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ હો, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં મારે મારું સ્વહિત કરવું છે, આ એક જ મારું કામ છે, આ મારો સ્વધર્મ છે. બસ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પૂર્વ પુણ્યના યોગ અનુસાર બીજી ગમે તે હો, એ બધાને નવા બંધનના નિમિત્ત નથી બનાવવા, પણ એ બધાનો હિસાબ ચૂકતે કરવાનો છે. પૂર્વે બાંધા છે એનો હિસાબ ચૂકતે કરવાનો છે, નવા બાંધવા માટે એનું એનો સહારો લેવાનો, એનો આધાર લેવાનો નથી મારે. એટલે નિષ્પ્રહ થઈને જાણે છે, અને અજ્ઞાની એમાં તલ્લીન થાય. ગૌણ નો અર્થ જ અનાદર થયો એનો મુખ્ય, એટલે આદર, ગુણ નો આદર છે અને પુણ્ય નો અનાદર છે એમ થયો. એનો આદર જ નથી, પુણ્ય ભાવનો આદર નથી, પુણ્યના ફળનો પણ આદર નથી, એની રુચિ નથી. પુણ્યની રુચિ હંમેશા મિથ્યા દ્રષ્ટિને જ હોય છે, અથવા પુણ્યની રુચિ વાળો હંમેશા મિથ્યા દ્રષ્ટિ જ છે, આ સિદ્ધાંત છે, અધ્યાત્મનો આ સિદ્ધાંત છે. ઊંચી છે પણ વાસ્તવિક તો એ છે, શું વાસ્તવિક એ છે, ઊંચી કહો નીચી કહો પણ સત્ય એ છે. ઊંચી છે એટલે પરમ આદરથી અંગીકાર કરવા યોગ્ય છે, એનું નામ ઊંચી. ઊંચી એટલે શું? કે પરમ આદરથી એને અંગીકાર કરવો, કેમ કે બહુ ઊંચી છે, એનું વધારે મૂલ્ય કરવું, એનો વધારે આદર કરવો. ઊંચી છે માટે માર હડસેલો આપણું કામ નહીં, એવી રીતે નહીં, એમ નહીં થયું. આખી દુનિયામાં પુણ્યનું મહત્વ છે, સંસારમાં કોક આખી દુનિયામાં પુણ્યનું મહત્વ છે, એક જ્ઞાનીની નજરમાં એનું મહત્વ
નથી.
અનાદિથી ઘૂંટાયેલી છે એ બધા પુણ્યની રુચિના ઝેર ચડેલા છે. શું છે? ટોક્સિકેશન થઈ ગયેલું છે. એ શ્રી ગુરુ એ ઝેર ઉતારે છે, મિથ્યાત્વના ઝેરને ઉતારે છે. ભાઈ, તારું સ્વરૂપ કોઈ પરમ તત્વ છે, અનંત ગુણ નિધાન છે. ગુણની મહિમા કર, પુણ્યની મહિમા છોડ. બેની મહિમા નહીં થાય. ને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્વ છે, નવ તત્વમાં પુણ્ય એક તત્વ છે. એમ તો પાપે એક તત્વ છે, તત્વ છે એટલે એમાં ત્રિપણું છે એવી વસ્તુ જ જગતમાં નથી એમ કહેવા નથી માંગતા. પુણ્ય એક તત્વ છે એટલે બહારમાં તો પુણ્ય અનુસાર બધું દેખાય ને. જેમ કે પંચમ કાળ છે તો ત્યાં સત્યનો પરાભવ થાય, સત્યની હાર થાય, અસત્યનો વિજય થાય. અને અસત્યનો આગ્રહ કરે એના એના પુણ્યનું ફળ એવું હોય ત્યાં. શું કે અસત્યવાળો જીતે અને સત્યવાળો હારે એવું થાય. એટલે એક તત્વ છે એની હયાતી તો સ્વીકારવી પડે. એનું એક તત્વ છે એની હયાતી જે છે એ ત્યાં સ્વીકારવી પડે છે. પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી સંસારનો નાશ ન થાય, એનાથી જન્મ મરણ ન મટે એમ કેમ છે? હા ઠીક છે, એ તો સત્યનો રાગ હોય તો દ્વેષ આવે. ખેદ ખેદ કહો કે દ્વેષ કહો, રાગ છે ત્યાં દ્વેષ થયા વગર રહેવાનો નથી. તેથી કઈ પુણ્ય તત્વ કઈ ફરી જાય? એ એક તત્વ છે એમ કે છે, હયાતિ ધરાવે છે. તત્વ ન ફરે કઈ, તત્વ કહીને એની હયાતિ સ્વીકારવી જોઈએ એમ કે છે. પણ છતાં એનાથી જ્ઞાની ન થવાય, એનાથી હિત ન થાય, એનાથી આત્માનું કલ્યાણ ન થાય, એનાથી આત્માને શાંતિ ન થાય, સુખ ન થાય. એ હકીકત છે. પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય. એ ભલે પુણ્ય તત્વ છે પણ તેનાથી આત્માનું હિત ન થાય. પ્રવચન સારમાં એક ગાથા એવી આવે છે, પુણ્ય ફળા અરિયંતા તીર્થંકર દેવની વાત જ્યાં ચાલી છે, તો કે અરિયંત દેવને 13મા ગુણ સ્થાને પુણ્યનું ફળ આવે છે. તો એ પુણ્યના ફળમાં સમવસરણાદિની રચના થાય છે. કોઈ વાત તો કેવડી ને, તીર્થંકર ન હોય તો એને સમવસરણ થાય છે, પુણ્યનું ફળ આવે. ઉદ્દેશ ચાલે ને દિવ્ય ધ્વનિ છૂટે. તીર્થંકરને જરા સર્વોત્કૃષ્ટ પુણ્ય હોય છે. તો પુણ્યના ફળમાં અરિયંત થયા એવું ઘણા માની લઈએ છે. એમ નથી, પુણ્ય ફળા અરિયંતા, ત્યાં પુણ્ય ફળે છે પણ એ વિતરાગ છે, નિષ્ફળ છે, એમને કાંઈ પુણ્યના ફળ સાથે લેવા દેવા નથી. સન્મુખ જરા સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા, સ્વરૂપમાં ડૂબેલા છે. પુણ્ય તત્વ છે પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત પણ ન થાય. જે જીવ પુણ્ય વૈભવ યશ કીર્તિ ઉપર જોવે છે, બે પ્રકારે છે, એક બારમાં વૈભવ હોય છે, બીજું કોઈને બારમાં પૈસા નો હોય પણ એને સન્માન નો યોગ્ય ઘણો હોય, યશ કીર્તિ નો ઘણો યોગ હોય, એ પણ પુણ્ય નો ફળ છે. બે પ્રકારે છે, એક લોભ કસાયની પુષ્ટિનું નિમિત્ત થાય છે, એક માન કસાયની પુષ્ટિનું નિમિત્ત થાય છે. ઉદય એવો હોય કે એને વૈભવ વધે, તીવ્ર રસ આવે, અને એક ઉદય એવો હોય કે ઘણા માન સન્માન આપે, ભલે પૈસા ન હોય, વૈભવ ન હોય, પણ માન સન્માન ઘણા આપે, ઘણું માન મળે, વડાપ્રધાન થાય છે, રાષ્ટ્રપતિ થાય છે, કઈ બધા શ્રીમંત જ હોય એવું કઈ નથી. લાલ બહાદુર શાસ્ત્રી ગરીબ હતા, પણ વડાપ્રધાન હોય તો એને જ્યાં જે દેશમાં જાય એને એકવીસ ટોકની સલામી આપે, ને ફલાણું આપે, ને આમ કરે, તેમ માન આપે, ને બધું એના એને યોગ્ય સન્માન મળે, એને એ પણ પુણ્યનો ઉદય છે. યશ કીર્તિ મળવી એ પણ પુણ્યનો ઉદય છે, અને બારમાં વૈભવ હોવો એ પણ, મકાન, ઝવેરાત, પૈસા, જમીન, પરિવાર, એના ઉપર જે જુએ છે તે જીવ અને અજીવના લક્ષણની જુદાઈ નહીં સમજનારો હોવાથી અજ્ઞાની છે, એને જડ ચેતનનો વિવેક નથી. જડથી ચૈતન્યની મહત્તા માને છે, ચૈતન્યના મૂળથી ચૈતન્યની મહત્તા નથી માનતા, પણ જળથી મહત્તા માને છે. બારમાં જે જળનો સંયોગ વિધો એનાથી એની મહત્તા માને છે. આ મકાન વાળો છે, આ ફલાણા વાળો છે, આટલા આટલા વાળો છે, પરિવાર વાળો છે, બે જળ છે, એને એને જોવે છે, અને જે જીવને જોતો નથી. તો જીવ અને અજીવના લક્ષણથી જીવ અજીવની ભિન્નતાને નહીં જોનારો, નહીં સમજનારો અજ્ઞાની છે. મજા આવી જાય, પણ એમાં ઝેર ખાવાની મજા છે, એની મજા છે, ઝેર ખાવાની મજા આવે. આ એ તો બધા કહે છે ને કે દારૂ પીવામાં અમને મજા આવે છે. દારૂ પીએ શું કહે છે? પૈસા ખર્ચીને ઊંચામાં ઊંચો દારૂ પીએ, 200-500 રૂપિયાની ભારે મળતી હશે, આપણને બહુ ખબર નથી, પણ એ શું કહે? ક્યારે 200-500 રૂપિયા આપે? એક નાની બોટલ ભરીને, શીશી ભરીને આવે ને, 200-500 રૂપિયા જેટલી કિંમત ક્યારે આપી દેતો હોય? જ્યારે મજા આવતી હશે ત્યારે જેનું જેનું માન ચડે, 8 પ્રકારના મદ લીધા છે શાસ્ત્રમાં, એ બધા પુણ્યના ઉદયના નિમિત્ત છે. ત્યાંથી જીવને માન થાય છે, અભિમાન થાય છે, અથવા માન મળે છે, એ બધા પ્રકારે આત્માનું અહિત કરનારા પરિણામ છે એ બધા. એમાં ક્યાંય આત્માને સુખ નથી, શાંતિ નથી, એ પ્રકારના એ પરિણામ છે, દુઃખના પરિણામ છે, સુખના પરિણામ નથી. કોઈ માન દે ત્યારે એમ વિચારવું કે દારૂની પ્યાલી કોઈ ધરે તો લેવાય કે ન લેવાય? દૂર ભાગવાનો પ્રયત્ન કરે કે અહીંયા માન મળશે, આપણું અહીંયા કામ નથી, અહીંયાથી દૂર ભાગવાની એને વૃત્તિ આવે. જો કે પુણ્ય એક તત્વ છે, એને પુણ્યનો ઉદય હોય તો એને છોડે નહીં લોકો. ત્યારે એને શું કરવું? કે લોકો માન દે પણ એને અંદરમાં લેવું નહીં, એને નિષ્પ્રળ રહેવું. કે આ પુણ્યનું ફળ છે અડવા જેવું નથી. એને અંદરમાં નિષ્પ્ર થવું, એને જાગ્રત રહીને નિષ્પ્ર થવું જોઈએ. પણ એને જો સારું લાગે તો એ ઝેર ચડ્યા વિના કે જે જીવ પુણ્ય વૈભવ યશ કીર્તિ ઉપર જુએ છે તે જીવ અજીવના લક્ષણની જુદાઈને નહીં સમજનારો હોવાથી અજ્ઞાની છે. એ પુણ્યથી ધર્મ માનશે અને પુણ્યના કાર્યોથી ધર્મ માનશે, પુણ્યના પરિણામથી એ ધર્મ માનશે, એ મોક્ષ માર્ગથી દૂર જશે, મોક્ષ માર્ગમાં એ આવી શકશે, અજ્ઞાનને એ દ્રઢ કરશે. પ્રવચન સારમાં કહ્યું છે કે પુણ્ય ને પાપ બંને આત્માના ધર્મ નહીં હોવાથી નિશ્ચયથી સમાન જ છે. પ્રવચન સારમાં એક પ્રકરણ ચાલ્યું છે કે તું બે ખાતા પાડમાં પુણ્યનું ખાતું જુદું છે અને પાપનું ખાતું જુદું છે, એમ કરીને પાપથી હટો પણ પુણ્ય કરો, એવી રીતે બેમાં તફાવત ગણીને એકનો આદર ને બીજાનો નિષેધ એમ કરવા જઈશ તો તને ત્રીજો જે માર્ગ છે આત્માની શુદ્ધિનો એનો પત્તો નહીં લાગે, એ હાથમાં નહીં આવે. એટલે ત્યાં એ અપેક્ષા લીધી છે. પ્રવચન સારમાં કહ્યું છે કે પુણ્ય ને પાપ બંને આત્માના ધર્મ નહીં હોવાથી નિશ્ચયથી જે ધર્મ નથી, જે પરિણામ ધર્મ નથી, તે એક જ કોટીમાં જાય છે, અધર્મની કોટીમાં જાય છે. બીજી રીતે કહીએ તો એ અધર્મની કોટીમાં જાય છે, ધર્મની કોટીમાં નથી એ પરિણામ. અને અધર્મની કોટીમાં પછી કાંઈ ભંગભેદ પાડવાને અધર્મ તે અધર્મ એમ લીધું. ધર્મ અંગીકાર કરવા અર્થે વાત છે, અહીંયા તર્ક શું થાય છે કે સ્વચ્છંદ નહીં થાય, પુણ્ય ને પાપને એક સમજવા જશે તો પછી ભાઈ પાપ કરીએ કે પુણ્ય કરીએ એમાં ફરક શું? તો અહીંયા એવા જીવને આ ઉપદેશ છે કે જે જીવ પરિપૂર્ણ નિર્દોષ થવા અર્થે આત્માનું હિત કરવા અર્થે આ વાત સાંભળવા આવ્યો છે એવા જીવને આ ઉપદેશ છે. એટલે એને પુણ્યના નિષેધમાં પાપ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, એને ધર્મ કેમ કરવો? પુણ્યમાં નહીં રોકાઈને, પુણ્ય ભાવમાં નહીં રોકાઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કેમ કરવો? એ વાત સારી રીતે સમજાવવા માટે આમ કહેવામાં આવે છે. એ થાર્થક છે, એની આ ગાથા છે. નહીં માનતો એ રીત પુણ્ય પાપમાન વિશેષ છે, પુણ્યને પાપમાં કાંઈ વિશેષતા નથી એમ ન માને, એટલે કે ફેર છે એમ માને, પાપ કરતા પુણ્ય સારું છે એમ કરીને પુણ્યને અંગીકાર કરવા જાય, તે મોહથી આછન્ન, એ મોહથી ઘેરાયેલો છે, મોહથી દબાયેલો છે, મોહાવેશમાં આવેલો છે, એ ઘોર અપાર સંસારે મમે, એ અપાર એવા ઘોર સંસારની અંદર પરિભ્રમણ કરશે. વિચિત્રતા એ છે એ વિષયની કે જીવ પુણ્ય પરિણામ કરે છે અને નિયમથી મંદ કશાયના કાળમાં જ એ પુણ્યના પરિણામ અથવા શુભ પ્રશસ્ત પરિણામ હોય છે. એનો જે ઉદય આવે છે અને એ ઉદયમાં જીવ જોડાય છે, કેમ કે આત્મામાં જોડાયો નથી, ત્યારે એને પ્રશસ્ત પરિણામ નથી રહેતા, ત્યારે એને અપ્રશસ્ત પરિણામ જ થાય છે, અશુભ પરિણામ જ થાય છે. આ પ્રકાર હોવાથી કોઈ કેવળ કોઈ જીવ એકલો કેવળ પુણ્ય ભાવ જ કરે એવું કદી બનતું નથી. સંસારમાં કોઈ એમ માને કે અમારે પાપ કરવા જ નથી એટલા પુણ્ય જ કરવા છે, પછી શું? પુનમળન પુણ્ય ફળ મળે, પુનમળન પુણ્ય ફળ મળે, પછી શું અમારે મોક્ષ ની આવશ્યકતા? શું પુણ્યમાં મજા છે, અમને કઈ વાંધો નથી આવતો, તકલીફ પડતી નથી. પુણ્યના ફળ સુખ આપ્યા કરે, પણ જયારે પુણ્યના ફળમાં જીવ સુખ નો અનુભવ કરે ત્યારે એને નવું પાપ બંધાય. અનુભવ કરે ત્યારે તે સુખ નો અનુભવ કરવાના પરિણામ એ પાપ ના પરિણામ છે. પુણ્ય નો અનુભવ માં પાપ બંધાયા વિના રહેતો
હું માનું છું કે પુણ્ય થી મને સુખ મળે
છે કે સુખ અને દુઃખ નો તત્વ દ્રષ્ટિએ વિચાર કરવો, કે સુખ તત્વ શું છે અને દુઃખ તત્વ શું છે. આત્મામાં સુખ નામનો ગુણ છે, સ્વભાવ છે, શક્તિ છે. જેમ આત્મામાં જ્ઞાન શક્તિ હોવાથી આત્મા જાણે, એમ આત્મામાં સુખ શક્તિ હોવાથી આત્મા સુખાનુભવ કરે. પણ એ સુખ આ સંસારમાં જીવ અનુકૂળતાને ભોગવતા અનુભવ કરે છે એ ચીજ નથી. ત્યાં સુખ શબ્દ છે, પણ ખરેખર સ્વભાવનું સુખ ત્યાં
નથી.
એટલે સુખને તત્વદ્રષ્ટિએ જાણે, અને તત્વદ્રષ્ટિએ જેને સુખ ગણાય એ સુખને ઓળખીને એની પ્રાપ્તિનો પ્રયત્ન કરે. ભૌતિક સુખ એ દુઃખ છે, સુખ તો નથી પણ એ દુઃખ છે. પણ દુનિયા ન માને એવી વાત છે થોડી. અમારો ગુરુદેવ એમ કહેતા કે આખી દુનિયાની સામે આ બંધ પોકારવાની વાત છે. શું કહેતા? એક બાજુ આખી દુનિયા છે અને એની સામે આ બંધ પોકારવાની વાત છે. આખી દુનિયા જેને એમ કહે કે આ સુખમાં મજા છે, અમને અમે સુખના કારણો છે, આ અમારે સુખ સાહેબી છે, સુખ છે, એને ભગવાન એમ કહે છે કે એ દુઃખ છે, સુખ નથી પણ એ દુઃખ છે. અને એનો પુરાવો અત્યારે ગોતવા જવો પડે એવો નથી. અહીંયા તો આ ગરીબ દેશ ગણાય છે, દુનિયાના બીજા દેશો પાસે આ ગરીબ દેશ ગણાય છે. પણ જે ધનવાન દેશ ગણાય છે, પશ્ચિમના દેશો છે, પશ્ચિમ યુરોપિયન કન્ટ્રીઝ છે બધા, જાપાન છે, જર્મન છે, ફ્રાન્સ છે, બ્રિટન છે, અમેરિકા છે, તો ત્યાં જે ઝાડુ વાળવાની નોકરી કરનાર બાય હોય એ મોટરમાં નોકરી કરવા જાય છે. મોટર લઈને જાય છે નોકરી ઝાડુ વાળવાની હોય, એનો પગાર એટલો ઊંચો હોય. એની હમણી આપણા જેવી નથી હોતી, ત્યાં એના મશીન હોય છે, એ મશીન ચાલુ કરીને વાળી નાખે, સાફ કરી નાખે, એના મશીન આવે છે. પણ કામ ઝાડુ મારવાનું, અને કામ ઝાડુ મારવાનું હોવા છતાં એનું સ્ટેટસ નીચું છે એમ એની સાથે વ્યવહાર ન કરી શકાય, એની સાથે અપમાનજનિત કે નીચા દરજ્જાનો વ્યવહાર ત્યાં નથી કરી શકાતો. છતાં ત્યાં એ લોકો દુઃખી છે ને સુખી નથી એ આજે સમજાવવું પડે એવું નથી. એને ઊંઘ આવતી નથી, સારામાં સારું ગાધું હોય તો એને ઊંઘ આવતી નથી. ત્યાંની મેટ્રેસીસ વેચાવા આવે તો અહીંયા શ્રીમંત માણસો ખરીદે. તો પણ એને એમાં ઊંઘ નથી આવતી, કેમ કે એમાં સુખ નથી. એ આજે પૂછવું પડે એવું નથી. જાહેર પણ એ લોકો કે છે અમને ક્યાંય ચેન પડતું
નથી,
ઊંઘ નથી આવતી, દિવસે ક્યાંય ગમતું નથી. ભિન્ન ભિન્ન વિષયો બદલીને સુખ લેવા માટે જામા નાખે છે, એટલી જ આકુલતા વધે છે. કેટલાક પાગલ થઈને અહીંયા વિયા આવે છે. આ હિપ્પી લોકો પૈસા વાળા હોય, કરોડોપતિ હોય છે, અબજોપતિ હોય છે, મલ્ટી મિલિયનર્સ હોય છે, ભિખારાની જેમ અહીંયા પીડા રહ્યા છે. ગાંધો ને ચરસ ને દારૂ પીને, કેમ કે જો ઘેનમાં ન રહીએ તો બેચેની મારી નાખે. એ બેચેનેથી બચવા માટે ઘેન લે છે. તો એની બધી સગવડતા હોય ને સુખ કેમ નથી આપતી? ના, એ દુઃખ જ છે. પણ એ શું કરે છે કે ઊંઘમાંથી જેમ કોઈ ચૂલમાં પડે એના જેમ છે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા કે એક સાપ છે, મોબાઈલ ખોરડામાં આવ્યો જતો, સાપ સાપ સર્પ મોટો, એ ચૂલમાં પડ્યો, નીચે ચૂલ સળગતી છે, એના ઉપર તેલ નીકળ્યું છે. જેવો પડ્યો એ ભેગો ઉછળ્યો, કેમ કે અગ્નિ છે એટલે ઉછળ્યો. ઉછળીને ક્યાં પડ્યો? તેલના ઉપરતા તેલમાં પડ્યો. ક્યાં સુખ થાય? ને નથી ચૂલમાં સુખ, કે નથી કઈ તવામાં સુખ. એને આ એવી જીવની પરિસ્થિતિ છે. અહીંથી સુખ લો, અહીંથી સુખ લો, અહીંથી સુખ લો. ક્યાં એને સુખ મળે? હોય તો મળે, જ્યાં જે ચીજ નથી ત્યાંથી લેવા માગે. રેતીમાંથી તેલ કાઢવું હોય તો કેટલા કદી નીકળે? કોઈ દી નહીં નીકળે. એમ સુખ આત્મામાં ભર્યું છે. કસ્તુરી મૃગ જેવું છે, કસ્તુરીની નાભીમાં, કસ્તુરી મૃગની નાભીમાં કસ્તુરી છે. એને સુગંધ આવે છે, અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે, એમ ગોઈતા કરે છે. એને ખબર નથી ક્યાંથી આવે છે. એમ સુખને શોધ કરવા વાળો જે અંદરમાં સુખ ભર્યું છે એને શોધ નથી કરતો, બહારમાં સુખ લેવા માટે તરફડિયા મારે છે, એને સુખ મળતું નથી. પણ દુઃખ જ મળે છે, એકાંતે દુઃખ મળે છે. એટલે છેતરમ નહીં, પુણ્યના ઉદયના કાળમાં સુખનો અનુભવ કરીને છેતરાવો નહીં, એમ કે છે. હા, પુણ્યાનું મંદિર પૂર્ણ હોય છે, પણ એ મોક્ષ માર્ગીને હોય છે. કેમ કે એને એનો નિષેધ વર્તે છે, માટે એને તીવ્ર રસ પડતો માટે એને પુણ્યાનું મંદિર પૂર્ણ હોય છે. પણ એનો અર્થ એમ નથી કે કોઈની ઈચ્છવા યોગ્ય છે. તો પાછો એ સ્થિતિમાં રહેતો અભિપ્રાય એવો નથી. જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બંને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, કઈ સારી રીતે. સોનાની બેડી પહેરાવે તો સારું કે નહીં, કે નહીં સારું? આ દ્રષ્ટાંત બહુ શાસ્ત્રની અંદર પ્રસિદ્ધ છે. લોખંડની બેડી તો સારી નહીં, પણ સોનાની બેડી તો સારી કે નહીં? બહુ મજાની છે. પાંદડું સોનાનું સારું કે નહીં? ફર્સ્ટ ક્લાસ જેલમાં નાખે તો એ જેલ સારી કે નહીં? એ જીભને કલંક છે, એ જીભને લાંછન છે. તેમ પુણ્ય ને પાપ બંને અવિશેષપણે બંધન જ છે, બંને બંધ ભાવ છે, બંને આત્માના સ્વભાવને રોધ કરનારા, અવરોધ કરનારા, બંધ કરનારા પરિણામ છે. તે અવિશેષપણે એટલે સામાન્યપણે જેમ પાપનો ભાવ નડે એમ પુણ્યરસ પણ સ્વરૂપ પ્રત્યે જતા નડે, નડે ને નડે. આ સીધી વાત છે. સુગંધીના ચર્ચામાં એક વાત આવે કે સરવાર સિદ્ધિના દેવને 33 સાગરનું આયુષ હોય છે અને 33 સાગર સુધી ધર્મ ચર્ચા કરે છે. એ વાત ખ્યાલમાં આવતા તો મારું માથું ભારે થઈ ગયું કે શું? તો ત્યાં તો કોઈ અગવડતા નથી, ત્યાં કોઈ અગવડતા નથી. સર્વાર્થ સિદ્ધિના દેવને કોઈ તકલીફ ન હોય, પુણ્યના ફળ એવા છે કે ત્યાં કોઈ તકલીફ ન હોય, ત્યાં બાળપણ ન હોય, વૃદ્ધાવસ્થા ન હોય, ત્યાં કુટુંબ પરિવાર માટે રડવા જવાનું ન હોય, દુકાને જવાનું ન હોય, કોઈ માથાકૂટ ન હોય, કાંઈ નહીં, એને હાર લેવાની તકલીફ નહીં. 10,000 વર્ષે જ્યાં વિકલ્પ ઉઠે ત્યાં શાંતિ થઈ જાય એવી પરિસ્થિતિ હોય. 10,000 વર્ષે એકાદ વિકલ્પ ઉઠે તો એને શાંતિ થઈ જાય, અંદરથી અમૃત જેને જોડતો હોય એમ લાગે. તો કે એટલી બધી સગવડતા કે એ સગવડતા નથી, માથું ભારે થઈ ગયું. 33,000 સાગર સુધી આત્મામાં લીન થવા એવી મને દશા પ્રગટ ન કરી શકાય અને આ તત્વ ચર્ચાને માથાફોડમાં રહેવું પડે, દુનિયાની ચર્ચા ન કરે, કોઈ રાજકથા ન કરે, કોઈ દુનિયાદારીની કોઈ જગતના વિષયોની ચર્ચા ન કરે, ધર્મકથા કરે, તત્વ ચર્ચા કરે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કરે, બહુ સૂક્ષ્મ સ્વભાવની ચર્ચા કરે, ઉકાળ ગણો હોય અવધિ જ્ઞાન તો પણ એ બધા વિકલ્પ છે, એ દુઃખરૂપ છે. ધર્મ ચર્ચાના વિકલ્પ એ દુઃખરૂપ છે. શું તત્વ ચર્ચાના વિકલ્પ દુઃખરૂપ છે, એ સુખરૂપ નથી. એવું સુખ દુઃખ નું સ્વરૂપ એવું છે. તત્વ દ્રષ્ટિએ 33 સાગર ને જેલમાં નાખ્યા એમ લાગે. એક દ્રષ્ટાંત ગુરુદેવ શ્રી આપતા, 5 પાંડવ શેત્રુંજય પર્વત ઉપરથી ગયા છે, 5 પાંડવ મોક્ષે ગયા છે, એમાંથી 3 ગયા મોક્ષે, મુનિ દિશામાં હતા. ઉપસર્ગ કર્યો દુર્યોધનને એના ગુરુપાળાએ, તો 3 તો મોક્ષે ગયા, યુધિષ્ઠિર ભીમને અર્જુન નકુલ સૌદે એમને વિકલ્પ પૂછ્યો કે અરે ધર્માત્માને આવો ઉપસર્ગ, બસ એમાં સરવાર સિદ્ધિનો આયુષ બાંધ્યું. ક્યાં ગયા? સર્વાર સિદ્ધિમાં ગયા. 33 સાગર ને જેલ કે છે, સુખનું સ્થાન નથી કહેતા. 33 સાગર પછી વારો આવશે, પછી મને મનુષ્ય થશે, દિશા અંગીકાર કરશે અને મોક્ષમાં જશે. એ બધા એક અવતારી જ હોય છે. કુદરતના ઘરમાં એવું ક્યાંય નથી, બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે છે, પણ ત્યાં ઊંચી કુટીનું પુણ્ય બંધાય છે એટલે રોકે છે. એનો જે પુણ્યનો રસ છે એ રોકે છે. ક્યાંય ચીભડાના ચોરને ફાંસીની સજા મળે છે એવું કુદરતના ઘરમાં નથી. કુદરતના ઘરમાં તો બધું યોગ્ય કાળે યોગ્ય ક્રિયા થાય છે. જળ અને ચૈતન્ય બધા જીવોની યોગ્ય કાળે યોગ્ય પર્યાય થાય છે. કોઈની પહેલી પછી પણ અયોગ્ય પર્યાય થતી નથી, આગળ પાછળ નથી થતી. આ વસ્તુ સ્થિતિ છે. તેમ પુણ્ય અને પાપ બંને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું એટલે સમાનપણું, અવિશેષપણું એટલે સમાનપણું કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનું કદી અંત આવતો નથી. કેમ કે એ પુણ્યને સારું ગણશે, પાપને ખરાબ ગણશે, પાપની નિંદા કરશે, પાછો પોતે જ પાપ બાંધશે. પુણ્યના ફળ વખતે પોતે જ પાપને માનશે, પાપ બાંધ્યા વગર રહી નહીં શકે. એનો મોટો દ્રષ્ટાંત છે આખો દેવલોક પુણ્યના ફળના ભોગ્ય સ્થાનો છે. જે ઉપર જે દેવલોક છે એટલે સો સ્વર્ગ ને અંતિમ દેવલોક સુધીના બધા જેટલા સ્થાનો છે એ બધા પુણ્યના ફળ ભોગવવાના સ્થાનો છે, અસંખ્ય પ્રકારના સ્થાન છે. અને ત્યાં મિથ્યા દ્રષ્ટિપણે જેટલા જાય છે, મિથ્યા દ્રષ્ટિપણે જેટલા રહે છે, અને મિથ્યા દ્રષ્ટિ ત્યાં રહે છે, કોઈ તો ત્યાં જઈને સિંહની દ્રષ્ટિ થઈ શકે છે, પણ જે મિથ્યા દ્રષ્ટિ જાય છે અને મિથ્યા દ્રષ્ટિ રહે છે એ બધા પાપ બાંધે છે, પાપ જ બાંધે નિયમથી. અને મોટા ભાગના દેવો એકેન્દ્રિય આદિમાં જન્મે છે, આ પરિસ્થિતિ ઊભી થાય છે. કેમ કે એને તીવ્ર રસ પડે, અહીંયા પણ જુઓ ને, વધારે પુણ્ય વાળા હોય એને એનો એનો રસ, પુણ્ય ઉદય આવતા એનો રસ ચડી જાય છે કે નહીં. આ મને મળ્યું, આ મળ્યું, આ મળ્યું, આ મળ્યું, આ મળ્યું, મળ્યું 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 મળ્યું, એ મગરમાંથી છૂટે જ નહીં, પરિણામમાંથી એ જાય નહીં, અને એમાં એને અધોગતિના પરિણામ, પાપના તીવ્ર પાપના પરિણામે ચાલતા હોય છે. આ ભયંકર સંસારમાં રજળવાનો કદી અંત આવતો નથી. આ તો જીવને છોડાવે છે, જન્મ મરણ થી છોડાવે છે. શ્રી ગુરુ જીવને જન્મ મરણ થી છોડાવવા માટેની આ વાત કરે કે તને પુણ્યનો ઉદય આવે તો છેતરાઈશ નહીં, પાપના ઉદયમાં પણ તું ખેડાઈશ નહીં, પુણ્યના ઉદયમાં અરખાઈશ નહીં. એટલે બેમાંથી તો એક ઉદય આવ્યા વિના રહેવાનો નથી. સંસારમાં તો પુણ્ય ને પાપ બેમાંથી એકનો ઉદય હોય, પાપના ઉદયમાં જીવો ખેડાઈ જાય છે, પુણ્યના ઉદયમાં જીવો હરખાઈ જાય છે. બંને વખતે તીવ્ર અશુભ રસથી પરિણમે છે અને પાપના નવા કર્મ બાંધે છે અને અધોગતિમાં ચાલ્યો જાય છે. તેને આ ભયંકર સંસારમાં રગડવાનો કદી અંત આવતો નથી. જ્ઞાનીને હિત અહિતનો યથાર્થ વિવેક હોવાથી જે કાંઈ પુણ્ય પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે. આ જ્ઞાન દશાની વાત તો હવે શું કરવું? ઉદય તો પુણ્યનો કે પાપનો કોઈ ને કોઈ તો હોવાનો ને રહેવાનો છે. સંસારી જીવને એક સમય એવો નથી કે કર્મના ઉદય વિનાનો એ હોય શકે, એવો એક સમય પણ હોતો નથી. નિરંતર આઠે કર્મ નો ઉદય છે. જ્ઞાનીએ એના જ્ઞાનને પુણ્ય પાપના સંયોગથી ઉદયથી વિમુખ કરી લીધું છે અને પોતાના સ્વરૂપ સન્મુખ કરી લીધું છે. આ એના હિત અહિતના વિવેકનું પરિણામ છે કે જેટલા પરિણામ બહાર જાય એટલું આત્માનું અહિત થાય, ચાહે પુણ્ય ભાવ હોય કે પાપ ભાવ હોય, આત્માનું તો અહિત જ થાય. એટલે જ્ઞાનીને પૂર્વ કરેલા, પૂર્વે કરેલા, જેને પૂર્વ કર્મકૃત કહેવામાં આવે છે, એવા પૂર્વે કર્મેલા, પૂર્વે કરેલા પુણ્ય પાપના સંયોગ હોય છે તેના તે માત્ર જ્ઞાતા રહે છે. એ એમનો મહાવિવેક છે કે જેને લઈને એમના જ્ઞાતા રહે છે. એમાં આ ઠીક અને આ ઠીક એવો ભેદ પાડતા નથી. આ પુણ્ય સારું, પાપ નહીં સારું, એવો ભેદ પાડતા નથી. બંનેને સામાન્ય ગણીને, એક સરખું ગણીને, બંનેથી વિમુખ થઈને પોતે માત્ર જ્ઞાતા ભાવમાં રહે છે, જ્ઞાન ભાવમાં રહે છે. એ શુદ્ધ પરિણામ છે, એ અબંધ પરિણામ છે, એ આંશિક મોક્ષના પરિણામ છે અને એ ધર્મના પરિણામ એને કહેવામાં આવે છે. એ ધર્મ છે, જ્ઞાતા ભાવે રહેવું તે ધર્મ છે. તેથી જ્ઞાની તો પારમાર્થિક વિવેક ઉત્પન્ન થયો હોવાને લીધે જે કાંઈ પુણ્ય પાપના સંયોગો હોય તેને માત્ર જાણે છે, ભિન્ન રહીને જાણે છે. જાણે છે એનો અર્થ શું છે કે ભિન્ન રહીને જાણે છે. ભિન્ન રહીને જાણે છે એટલે બે માંથી એકની ઉપાદેયતા કરતા નથી. હું ચૈતન્ય છું, આ જળ છે, મારે એને કાંઈ લેવા દેવા નથી, એનાથી મને સુખે નથી, એનાથી મને દુઃખે નથી. દુઃખ પણ એનાથી નથી, પાપના ઉદયથી દુઃખ નથી ને પુણ્યના ઉદયથી
સુખ
નથી. બંને માત્ર જ્ઞાનનું જ્ઞેય છે અને પોતે માત્ર જ્ઞાતા છે. બસ આ બે જ ખાતા છે એની પાસે. એક ખાતામાં પોતે માત્ર જ્ઞાન છે, બીજા ખાતામાં પોતા સિવાય અન્ય સર્વ માત્ર જ્ઞેય છે. પતી ગયું, બીજો ભંગ ભેદ પાડવાની વાત એમાં નથી. ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે છે. ભિન્ન રહીએ નિર્દોષપણે એટલે રાગી દ્વેષી થયા વિના, રાગ દ્વેષ રૂપ પરિણામ વિના માત્ર જાણ્યા કરે છે. માત્ર જ્ઞાતા રહેવું એવા ધર્મમાં, જ્ઞાતા ધર્મમાં રહે છે. ઇષ્ટ અનિષ્ટ કરીને રાગ દ્વેષમાં પડતા ચારિત્ર મૂળનો અલ્પ રાગ દ્વેષ થાય તો નિષેધ આવે છે, પણ એને એ કરવા જેવા માનતા નથી એટલે નથી કરતા એમ કહેવામાં આવે છે. જેનો અભિપ્રાય જે પરિણામ કરવાનો નથી એ પરિણામ કરતા બુદ્ધિએ નહીં થતા હોવાથી, પણ એ પૂર્વકર્મની બળજોરીથી થઈ જતા હોવાથી એ નથી કરતા એમ કહેવામાં આવે છે. એટલે જ્ઞાની તો એને નિર્દોષપણે માત્ર જાણે છે. નિર્દોષપણે જાણે છે એટલે પવિત્ર દશામાં રહીને જાણે છે, રાગી દ્વેષી થઈને જાણતા નથી. આ ઠીક છે એમ જાણતા નથી. પોતાને રાગ થાય તો એ પોતાનો દોષ સમજે છે, પણ આ ચીજ ઠીક હતી માટે રાગ થયો એમ નથી. પોતાને દ્વેષ થાય તો આ ચીજ ખરાબ હતી માટે દ્વેષ થયો એમ નથી, એ પોતાનું કારણ માને છે. સામી ચીજ ઉપર એને રાગ ઇષ્ટ અનિષ્ટ પણ દેખાતું નથી, થાય છે એ પોતાને કારણે માને છે. આમ વસ્તુ દર્શનમાં ફેર છે, બંનેના જ્ઞાનમાં એ ફેર છે કે એક તો ચીજને જ સારી ખરાબ માને છે એટલે એને રાગ દોષ થયા વિના રહે નહીં, અને એક ચીજને સારી ખરાબ નહીં માનતા હોવા છતાં પોતાના પુરુષાર્થની ખામીને લઈને અલ્પ રાગ દ્વેષ થઈ જાય છે, એ પોતાનો દોષ છે એમ સમજે છે. એટલો મોટો ફેર છે.
બરાબર.
અને એને નિંદે છે, એને નિષેધે છે, અને એના ટાળવા માટે તે પ્રયત્નવાન રહે છે, પુરુષાર્થવાન રહે છે, ઉદ્યમવંત રહે છે. એનો પુરુષાર્થ ક્યારે છોડતા નથી. મોટી વાત એ છે કે એ સતત પુરુષાર્થ મારીએ છે. આ બહુ મોટી વાત છે. સતત જાગૃત રહીએ છે, સતત પુરુષાર્થ મારીએ છીએ એટલે રાગ દ્વેષ નહીં કરવાના વલણમાં અને જ્ઞાતા દ્રષ્ટ્યાપણે રહેવાના ટકવાના જોરમાં, પુરુષાર્થમાં એટલે જોરમાં, હું જ્ઞાતા દ્રષ્ટા એવો આત્મા છું અને એમ જ રહું એવું જે જોર છે એ જોરમાં એ સતત જાગ્રત રહે છે. ક્યારે પણ અજાગ્રત અવસ્થા એ પરિણમતા જ્ઞાનીને નિરંતર એ પરિણતિ રહે છે. મોક્ષ માર્ગી જીવને ચોથા ગુણ સ્થાનથી ચોથામાં હોય, પાંચમામાં હોય, છઠ્ઠા સાતમામાં હોય, ઉત્તર તો કહેવાની જરૂર જ નથી, નિરંતર એ પરિણતિ રહે છે. ઉપયોગ ક્યારેક થાય પણ પરિણતિ તો એને નિરંતર રહે છે. જ્ઞાન ધારા એને કહી છે. એ જ જ્ઞાન દશા છે, એ જ મોક્ષ માર્ગ છે. શુભાશુભ અલ્પ ચારિત્ર દોષને લઈને શુભાશુભ પરિણામ અલ્પ થાય એ કોઈ મોક્ષ માર્ગ નથી, એ તો બંધ માર્ગ છે, એ મોક્ષ માર્ગ નથી. એટલો બંધ ભાવ છે ત્યાં, પણ એનું બળ ઓછું છે. મોક્ષ માર્ગનું બળ વિશેષ છે, બંધ ભાવનું બળ ઓછું છે. બંધ ભાવ ઘટતો જાય છે, અબંધ ભાવ વધતો જાય છે, સર્વારે સર્વાંશે મોક્ષ ભાવ થઈ જાય છે અને બંધ ભાવ છૂટી જાય છે એટલે એને મોક્ષ થયો એમ કહેવામાં આવે છે. પણ મોક્ષ માર્ગ શરૂ થાય ત્યારથી એ ચાલુ રહે છે, એ વિશેષતા છે. હું માણસ છું કેવું ચાલુ રહીએ કે ના રહીએ, ભાવમાં ચાલુ છે કે નહીં, હું ફલાણો છું કે એનું કઈ સ્મરણ કરવું પડે, એની પાસે જે મૂડી છે એને ખ્યાલ છે કે અંદાજે મારી પાસે 5-25 લાખ ને જે હોય ગણતા હોય મૂડી છે, એને કઈ સ્મરણ કરવું પડે કે લાવ સવારના પોરમાં ગણી લો, માલમાં કેટલા, તિજોરીમાં કેટલા, મકાનમાં કેટલા, ફલાણે કેટલા, કઈ ગણવા બેસવું
નહીં,
કઈ જરૂર નથી. એનું આત્મા છું એનું ભાન થયું એને એના સ્મરણની અપેક્ષા નથી, સ્મૃતિ ને વિસ્મૃતિ ની અપેક્ષા છે ને વિસ્મૃતિ ને સ્મૃતિ ની અપેક્ષા છે. આ પ્રકારની જે પરિણતિ હોય છે, જ્યાં અહંપણ થાય છે, જ્યાં પોતાનું અસ્તિત્વ સ્થપાય છે, ત્યાં સ્મૃતિ વિસ્મૃતિ ની અપેક્ષા રહેતી નથી. ચાહે પરિણતિ ઉલટી હોય કે ચાહે પરિણતિ સુલટી હોય, એમાં સ્મૃતિ વિસ્મૃતિ ની અપેક્ષા રહેતી નથી, એવી પરિણતિ બંધાય છે. બાકી તો આ ભૂલી જવાશે. આ જે ધારણા, એમ અનુભવ વગરની જે ધારણા હશે ને, એ ધારણા છૂટી જાય છે. અનુભવ વાળી ધારણા છૂટતી નથી. એક માણસ છોકરો 5-10 વર્ષની ઉંમરે પાણીમાં તરતા શીખે, તે 60 વર્ષની ઉંમરે જો ક્યાંક પાણીમાં પડી ગયો હોય તો તરવા જ માંડે. વચ્ચે 50 વર્ષ સુધી એને ક્યાંય પાણીમાં તરવાની પ્રેક્ટિસ ન કરી હોય, પણ એને જો કોઈ ધક્કો મારીને પાણીમાં નાખે 60 વર્ષની ઉંમરે, તો એ તરત બહાર નીકળી જાય, એ ડૂબે નહીં. કેમ કે એ જે શીખ્યો છે ને, એ અનુભવથી શીખેલી ચીજ છે. 10 વર્ષની ઉંમરે ભણ્યો હોય ચોપડી ભૂલી જાય, પુસ્તક ભણ્યો હોય તો ભૂલી જાય, 5 વર્ષમાં ભૂલી જાય, ભણેલો ભૂલે, અનુભવી ક્યાંય ભૂલે નહીં. એમ અનુભવ જ્ઞાનનું સામર્થ્ય ઘણું છે, એની શક્તિ ઘણી છે, એનું ટકાઉપણું ઘણું છે. એટલે જેટલું સમજવું હોય એ અનુભવ જ્ઞાનથી સમજવું. અને બધા ગુણની ઊંધી પરિણતિ છે, શ્રદ્ધાની, ચારિત્રની, પુરુષાર્થની, સુખની ઉલટી પરિણતિ દુઃખ છે. આ દુઃખ છે, સુખ ગુણની ઉલટી પરિણતિ છે, ઉલટી દશા છે. દુઃખ બીજું કઈ નથી, સુખ ઊંધું પડ્યું તો દુઃખ થયું, બીજું કઈ નથી. એટલે એને એમાં જો એ પોતાના અનુભવને તપાસે, અવલોકન કરે, તો અવલોકન માંથી એને શક્તિને સમજવાનું કારણ બને છે. અવલોકનની પદ્ધતિ એ અનુભવની પદ્ધતિ એટલા માટે લીધી છે કે જે શક્તિને સમજવી છે, આત્માના સામર્થ્યને અને સ્વભાવને સમજવું છે, તે ત્યાંથી સમજાય છે.
બરોબર.
એ વિના જે સમજાય છે એ પલાખા ગોખવા જેવું છે, અને એ પલાખા આજે ગોખા હોય તો કાલે પાછો ભૂલી જવાનો છે. એ પરિસ્થિતિ
ભગવાન.